શંકા ને જેમ તો લિંગ નો અર્થ આપણા લોકો બંધન છે કે ઘણા લોકો કેવો નથી. હંમેશા આ દરેક જે કઈ અસ્તિત્વ છે, જે કઈ અસ્તિત્વ જળ ચેતન ગમે તે ઉર્ધ્વકાંક્ષી છે.
ઉર્ધ્વકાંક્ષી
ઊંચી છે, ઊંચી દિશામાં
જવા માટે છે.
તે એના આદર્શ તરીકે લિંગ ને ઊંચું રાખવાને એનો અર્થ ખરો અર્થ તો એ જ લિંગ નો, બીજો અર્થ નથી. નેગેટિવ અર્થ લોકો બતાવે છે, તે અર્થ એનો છે નહીં. પછી આપણા દેશમાં આ જુદા જુદા પંથવાળા થઈ ગયા, નેગેટિવ પંથવાળા, તે લોકો એનો બહુ
દુરુપયોગ કરે
એનો. પણ પછી ભગવાને જયારે શંકરાચાર્ય ને લાગ્યું કે હિમાલયમાં ગયા હતા કાશ્મીરમાં, અને ત્યારે આજે પણ શંકરાચાર્ય હિલ્સ એ નામની જગા પ્રખ્યાત
છે.
એ શંકરાચાર્ય હિલ્સ માં ગયા હતા, ત્યાં ધ્યાનમાં બેઠા હતા, ત્યાં એમને લાગ્યું કે આ એકલું નહીં ચાલ મારું, આ ત્યાં એક જ દેવ ને વાત આપણો દેશ નહીં સ્વીકારી શકે એવી સ્થિતિમાં નથી. મહાદેવની સાથે એમને પાર્વતી ને બેહાડ્યા, માતા તરીકે પાર્વતી એકલા ને પણ ગણેશ ને બેહાડ્યા, પછી હનુમાનજી ને બેહાડ્યા. એમ જે ચાલુ દેવો ની જેટલી મહત્તા હતી તે બધાને એને બેહાડ્યા, અને મંદિરે જાતના કર્યા, એ બધાની પ્રાણ પ્રતિષ્ઠાઓ કરી, અને એ બધાને સાચવા આવી દીધે. એને જે એકેશ્વરવાદી હતો, જે શંકર એકેશ્વરવાદી હતો, તે એકેશ્વરવાદી મટીને
આવી
જાતનો પણ થઈ ગયો.
થઈ ગયો
કારણ જાણ્યું એને, કે કારણે પણ મહાપુરુષે ગણવો જ પડે છૂટકો ને તત્વ એને. કારણ કે જે કે એને કરવાનું હોય છે તે કાળ સાથે કરવાનું હોય છે. કાળ બહાર રહીને કઈ કશું એ કરી શકતો નથી, કાળમાં જ રહીને જ કરી શકે. એટલે એને જાણ્યું કે આ સમાજમાં વિવિધતા છે, એ વિવિધતા તોડી નહી શકીએ આપણે, એ કુદરતી છે. ત્યારે આ ભગવાન આજે એકેશ્વરવાદ કહું છું તે લોકો નહીં સ્વીકારી શકે, નહીં સમજી શકે. એ સમજ છે જે અમે બહુ કહ્યું છે, હવે લોકોને માટે કરવાનું મને. કે પછી આ બધા એના એક જ મંદિરમાં બધાની એને પ્રતિષ્ઠા કરી, અને બીજું બહુ મોટું કામ એને સાહેબ કર્યું શંકરાચાર્ય, આપણે કોઈ જાણતા નથી. પણ એ એટલો બધો પોલિટિકલ સિગ્નેચર માણસ હતો કે આપણા મંદિરો સીમા પર હતા,
બધા સીમાડા ઉપર.
અત્યારે પણ જુઓ તો અત્યારે પણ મોટા મોટા મંદિરો ગુજરાતમાં પણ આના સીમાડા ઉપર મંદિરો, મંદિરમાં અનેક જાતના અનેક દેશના લોકો બજાવતા હોય ત્યાં બધી ખબરો તમને મળી શકે. એમાં પોલિટિકલ દ્રષ્ટિ બિંદુ પણ હતું જ, ક્યારે પણ હશે. અને આજે એ તો આજે પણ આ સરકાર આપતી હશે, હું ધારું છું, નક્કી કહી શકતો નથી. ત્યારે તો હતું જ, કારણ કે ત્યારે કોઈ રેલવે મળે નહીં, કોઈ એવું સાધન મળે નહીં, તો આ બધી હકીકત જાણવી કેવી રીતે. તો આ એક સરળ રસ્તો હતો, તે દરેક સરહદ ઉપર મંદિરો બંધાયેલા છે. તમે જુઓ તો દરેક સરહદ ઉપર મંદિરો છે. જગન્નાથ જુઓ, પછી છે રામેશ્વર બાજુ જુઓ, અને રામેશ્વરની બાજુએ એક જગા છે જ્યાંથી લંકા જવાય છે, એનું નામ ભૂલી ગયો, ત્યાં પણ મંદિર છે. જામના પાછું વિવેકાનંદ નું મંદિર ત્યાં જ બંધાયું. ધનુષકોટી ત્યાં પણ મહિત બંધાયું. પહેલા પણ મંદિર હતું જ ત્યાં આગળ બીજા પ્રકારનું. એટલે એવી જ્યાં જ્યાં આવી સરહદો હતી જ્યાં લોકો બહુ આવ્યા કરતા ત્યાં પણ લોકો મંદિરો બંધાવ્યા. ત્યારે શંકરાચાર્ય જાણ્યું કે આ બદ્રીનાથ મંદિર પડી ગયું છે, બેહાલ થઈ ગયું છે, એનો પુનરોદ્ધાર કરવો જોઈએ. એને એટલા એ મંદિર નો પુનરોદ્ધાર કર્યો. આજે ચાલે છે, એને પૈસા મળ્યા છે. નીકળતો કેવી રીતે કરે? જગન્નાથજી નો પુનરોદ્ધાર કર્યો, દ્વારકા નો પુનરોદ્ધાર એને કર્યો, બધા સરહદના મંદિરો ને એને જીવતા કર્યા. આ માણસ એકલા માણસ નાના 32 વર્ષની ઉંમરમાં એને કેટલા બધા કામ કર્યા. 32 વર્ષની ઉંમરમાં તો 4 વખત એને હિન્દુસ્તાનની પ્રદક્ષિણા કરી, કેટલાક ભાષણો કર્યા, પ્રવચનો કર્યા. એને આ 32 વખત બહુ ધર્મ પ્રતિક બહુ હતો હિન્દુસ્તાનમાં. એ ધર્મનું એને નામ નિશાન કાઢી નાખ્યું એના જીવતા. એવું એને કામ, પ્રચંડ કામ કર્યું. આપણી દ્રષ્ટિ કદાચ એમ લાગે કે કોઈનું અભિચારાનું હોય ત્યારે ભ્રષ્ટ કરી નાખવું, નાશ કરી નાખવું ખરાબ લાગે, પણ એ મહાપુરુષ હતો. એને સમજણ હતી શું કરવું ને શું ના કરવું. આપણી બુદ્ધિથી એનો ન્યાય કરવો તે બરાબર નહીં કહેવાય. ઘણા લોકો કરે હું આ એક જ નિયમ રાખું કે જે મહાપુરુષ છે અને જે કાળ છે એ કાળની પણ માગ હોય છે. દરેક કાળે જુદી 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 જાતની એ કાળની માગ હોય છે. તે ડિમાન્ડ ઓફ ધ ટાઈમ્સ એ લોકો વધારે સમજે આપણા કરતા. અને આપણે એમાં ડેબલ કરવા જઈએ તે બરાબર નહીં ભાઈ. કે જો તમે એક ખોટી થિયરી કહો કે ડિમાન્ડ ઓફ ધ ટાઈમ છે, તે શી રીતે ડિમાન્ડ ઓફ ધ ટાઈમ્સ? આજે શી ડિમાન્ડ ઓફ ધ ટાઈમ્સ? આજે મેં કહું કે આપણે એક સમ થઈને હિન્દુસ્તાનને ટકાવી રાખવું જોઈએ કે આપણે સ્વરાજ કોઈ બેસીએ. આ તો કાળ એવો છે એટલે જ આ દેશ આપણો ટક્યો છે. નિકાલ આપણને દેશને કોઈ જીતી લે. આ કાળ એવો છે, આ કાળને લીધે ટક્યો છે, આ દેશ આપણો ટક્યો છે. નહીતર આપણા દેશને કોઈને જીતી રહેતા બહાર લાગે એવું નથી. એવો એવી સ્થિતિ છે આપણી ભાઈ. એવી સ્થિતિમાં આપણે બધા એક થઈને આવા રાજને આપણે ટકાવવું, આવું રાજ્ય તેવું રાજ્ય આપણે વિચારવું નહીં. આપણે ગમે તે રીતે કરીને બધા ભેગા થઈને એને રાજ્યને સુધારી શકીએ છીએ. આપણે બધા એક થઈશું તો, અને બધા એક થઈને આપણે આપણા દેશને ટકાવવો જોઈએ. આપણો મને આજનો કાળ ધર્મ લાગે છે. અને હું એ રીતે મારા જન્મમાં જેટલું વર્તન થાય તેટલું કરું છું. ત્યારે તીતિ કાળે તીતિ કાળનો એવો ધર્મ હશે ભાઈ. તે હવે તમને કેવી રીતે હું સમજણ પાડું? ત્યારે કેટલાક સંતોષ પામે, કેટલાક ના પામે. મોટા તમે બધું ઉજુડ્યા રીતે કહો છો. ભાઈ તમે બોલો છો ને પૂછો છો ત્યારે હું કઉ છું. બાકી મારે કહેવાની શી જરૂર છે? બોલવાની નથી જરૂર. એની વાત બધી જે હું કહેતો હતો તે લગભગ પૂરી થઈ ગયા હોય. પણ કેવા આપણા ઉદારતા વાળા માણસો આપણા દેશના હતા. ઇવન ધર્માચાર્યો પણ કે હરિજને બંધાવેલો મોટો નવ બંધાય ધર્મ નું મંદિર થી સ્વીકારે છે. નાગરિક એને કહે નહીં અભ્રષ્ટ અભ્રષ્ટ અમાર ના જવાય એમ નથી. કોઈ કહ્યું નથી હજુ એવી ઉદારતા હજુ છે આપણા દેશ. હજુ હરિજનો ને ભલે ના હરકે, પણ એમાંના જો કોઈ ખરેખરો ભક્ત થયો હોય તો એને પગે લાગે
પગે લાગે
એ ચોક્કસ. એ જોઈ લે હકીકત છે. હરિજન એ સમાજમાં જે રહેલું છે એ તત્વ, એ તત્વ કઈ જતું નથી રહેવાનું. આજ નહીં તો કાલે હરિજનો ભેગા આપણે થઈશું ખરા. એ છીએ તો આપણે આપણે ગાંધીજી ભવિષ્ય ભાગ્યું છે. મને સાચું લાગે કે આપણે નાશ પામી જઈશું, નાશ પામી જઈશું એટલે પોલિટિકલી પોલિટિકલ દ્રષ્ટિથી આપણું સ્ટ્રેન્થ તૂટી જાય. હિન્દુઓનું સ્ટ્રેન્થ આજે છે મેજોરિટી, તે હરિજનો લીધે છે. હરિજનોનો એટલો મોટો ટેકો જો આપણને ના હોય કે હરિજનો આપણામાં જો ન હોય તો આપણે માઇનોરિટી થઈ જઈએ હિન્દુ તરીકે,
હિન્દુઇઝમ તરીકે.
તો એ માઇનોરિટી થઈ જઈએ તો માઇનોરિટીના રાઇટ્સ ઘણા ઓછા. માઇનોરિટી તરીકે આપણે પછી રાજકીય દ્રષ્ટિબિંદુથી હિન્દુસ્તાનમાં આપણે કંઈ કશું કરી ના શકીએ. મુસલમાનોની જેવી દશા છે આજે રીતો, તો પણ એક ઉંમત એટલો બધો સંપ ને એક તારીખે એક ઉમ એટલી બધી આગળ પડતી છે કે બહુ ઓછી કોમ એવી હશે. એને લીધે એ લોકો ઘણું કરી શકાય છે. એના એક બૂમમાં બૂમ આખા દેશમાં પડી પડે, લોકો જીલે લે ને, એવું હિન્દુમાં નહીં થઈ શકે. એટલે હજુ હા હરિજનો હજુ ખસી જાય અંદર તો હિન્દુ ધર્મ માઇનોરિટીમાં આવી જાય અને એની ખાના ખરાબી થઈ જાય. એ કોઈ ધર્માચાર્યો સમજતા નથી અને કોઈના ખ્યાલમાં કેમ આવતું નથી મને સમજ નથી પડતું. એ તો કઈ રાજકીય દ્રષ્ટિ એમ કેમ કાઢી નથી લોકો, રાજકીય દ્રષ્ટિ નથી.